તારીખ 17-8-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 503 અને 504 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 202
504 આગળના પત્રમાં શ્વેતાંબર શાસ્ત્ર પ્રમાણે જે મુનિઓના પંચ મહાવ્રતની ચર્ચા કરી છે એ ચર્ચાનો વિષય અંબાલાલભાઈને થોડીક પોતાના વિશેષ વિચારો સાથે જણાવે છે. જોકે એમાં સ્પષ્ટ કરે છે કે અહીંયા પ્રતિજ્ઞા અથવા પચખાણનું સ્વરૂપ વિચારવાનું નથી. પંચમહાવ્રતરૂપ જે પ્રતિજ્ઞા છે અથવા જે પચખાણ પ્રતિજ્ઞા લીધી છે એનું સ્વરૂપ અહીંયા વિચારવાનું નથી. પણ એમણે કોઈ એક એમના ગુરુને વિશ્વાસ આપ્યો છે કે હું આમ વર્તીશ, મારું આચરણ આવું રહેશે. એ વિશ્વાસ અનુસાર પોતે પ્રવર્તે છે કે નહીં, એટલી મર્યાદિત વિષયની ચર્ચા અહીંયા ચાલે છે. શું મુનિપણું શું, દ્રવિલિંગ શું, ભાવલિંગ શું, પચખાણનું સ્વરૂપ શું એ અહીંયા વિચારતા નથી. પણ એમણે જે વિશ્વાસ આપ્યો છે જેને, એ વિશ્વાસ ભંગ કરે છે તો એમાં કોઈ પારમાર્થિક હેતુ છે કે પારમાર્થિક હેતુ વિના એ વિશ્વાસનો ભંગ કરે છે, એટલી મર્યાદામાં અહીંયા એની ચર્ચા કરે છે. અને એમાં નીતિ શું ને ન્યાય શું એ ભૂમિકામાં એ પરિસ્થિતિમાં એનો ન્યાય નીતિ શું છે એની ચર્ચા કરે છે. આટલો મર્યાદિત વિષય અહીંયા સમજવા યોગ્ય છે, નહીંતર વાત ઘડ બેસે નહીં. બીજો દૃષ્ટિકોણ જો લાગુ કરવામાં આવે તો કોઈ રીતે વાત બંધ બેસે નહીં એવી પરિસ્થિતિ થાય. એટલે એમ કહે છે કે પ્રાણાતિપાત આદિ પંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગના છે. પ્રાણાતિપાત આદિ જે પંચ મહાવ્રત કયા છે એ ત્યાગના છે, અર્થાત સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે પાંચેય મહાવ્રત સાધુને હોય છે. અને એ આજ્ઞા એ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે એમ ભગવાને કહ્યું છે. સંપ્રદાયની પરંપરાનો એ વિષય છે અને એને બાહ્ય ત્યાગ આટલો હોવો જોઈએ. બીજા જીવોને પછી દિગંબરમાં દિગંબર સંપ્રદાય જીને કહી છે. એટલે શ્વેતાંબરના શાસ્ત્રોમાં પ્રાણાતિપાત થતો હોવા છતાં પણ નદી ઉતરવાની રજા આપી છે, અપવાદ સંમત કર્યો છે. તો એવા અર્થે હવે શા માટે અપવાદ સંમત કર્યો છે કે એવા અર્થે કે નદી ઉતરવાથી જે જીવ જે બંધ જીવને થશે તે કરતાં એ ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે. ભાવનું સંતુલન અહીંયા જાળવ્યું છે અને દ્રવની છૂટ મૂકી છે એમ કહેવું છે. અને પરંપરાએ પંચમહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે, જો એક જ ક્ષેત્રે રહેશે તો તે ક્ષેત્ર સાથે અને તે ક્ષેત્રે નિવાસ કરતા બીજા સમાજ સાથે એને વધારે પરિચય થશે, વધારે રાગનું કારણ થશે અને એ નદી ઉતરવા કરતાં વધારે પરિણામ બંધનના પરિણામ થશે, તીવ્ર બંધનના પરિણામ થશે. નદી ઉતરતા જે બંધ થશે એના કરતાં આ બંધ વધી જશે એમ કહેવું છે. એક ક્ષેત્રે નિવાસ કરતા એવું દેખી તેવો દ્રવ પ્રાણાતિ પાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રીજીને કહી છે. જેમાં દ્રવ પ્રાણાતિ પાત એટલે દ્રવ હિંસા છે એવી રજા ત્યાં આપી છે. તેમજ વસ્ત્ર પુસ્તક, ઓલા આપણે પાત્ર લીધું હતું, અહીંયા વસ્ત્ર લઈ લીધું. તેમજ વસ્ત્ર પુસ્તક રાખવાથી સર્વ પરિગ્રહ વિરમણ વ્રત રહી શકે નહીં આમ તો એમ કહે છે. વસ્ત્ર પુસ્તક રાખવાથી સર્વ પરિગ્રહ વિરમણ એટલે ત્યાગ એવું વ્રત રહી શકે નહીં. તથાપિ દેહના સાતાર્થનો ત્યાગ કરાવી, શું દેહનો સાતાનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા, દેહ સાધનરૂપ ગણી આત્માર્થ સાધવા માટે દેહનું સાધન ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતા સુધી વસ્ત્રનો નિષ્પ્રહ સંબંધ રજા આપી છે. આ સ્વતંબર શાસ્ત્રોમાં પણ આ શરત રાખી છે ત્યાં પણ કે દેહની પૂરી મૂર્છા ટળવા માટે એ વાત છે. એવી જ રીતે પુસ્તક માટે કે વિચારબળ વધવા માટે પુસ્તકનો સંબંધ જીને ઉદ્દેશ છે એ વિચારબળ કરવા માટે. આમ તો એકાંતમાં ધ્યાન જ્ઞાન જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિ અંતરંગ કરવાની છૂટ છે, છતાં પુસ્તક રાખવું હોય તો વિચારબળ વધવાને અર્થે અને ત્યાં સુધી વિચારબળ વધે એટલે છોડી દઈએ. એવી જ રીતે અંદરમાં દેહ પ્રત્યેનો મમત્વ છોડવા માટે એ વાત છે અને મમત્વ છૂટે એટલે વસ્ત્ર છોડી દે એમ કહેવું છે. રાખે એમ નહીં, ઓલા શું કહે છે કે અમે તો દેહનું મમત્વ નથી છતાં વસ્ત્ર રાખીએ છીએ કે નહીં, દેહનું મમત્વ ન હોય એ છોડી દે છે. પુસ્તકનો વિચાર બળ વધી ગયો હોય તો પુસ્તક મૂકી દે છે, પુસ્તક સાથે રાખતા નથી. મને આપી દે એને જરૂર ન લાગે, પુસ્તકના આલંબનની જરૂર ન લાગે એને મૂકી દે, કોઈને શ્રાવકને આપી દે, બીજા મુનિને આપી દે, મારે આવશ્યકતા નથી. એવી રીતે પરિગ્રહ છોડી દે છે ત્યાં સુધી વિચારબળ વધતા સુધી પુસ્તકનો સંબંધ ઉપદેશ્યો છે. એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનો સર્વ પ્રકારે અંગી કરવું એની ના છતાં હિંસા અને પરિગ્રહમાં બધો જ ત્યાગ કરાવવાનો કરાવ્યો હોવા છતાં એ પ્રકારે જીને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે એટલે અપવાદ મૂક્યો છે. આ સ્વતંબર શાસ્ત્રમાં છે. તે સામાન્ય દ્રષ્ટિથી જોતા વિષમ જણાય છે, એ વિપરીત દેખાય છે. ઉપરથી સીધું જુએ તો વિપરીત દેખાય છે, તથાપિ જીને તો સમજ કહેલું છે એટલે સમ કહેલું છે એટલે એનો વિતરાગતા વધારવા માટે અપવાદ મૂક્યો છે. રાગ વધારવા માટે અપવાદ નથી મૂક્યો, સંભાવ વધારવા માટે. એટલે એમના શાસ્ત્રોમાં પણ એ વાત સ્પષ્ટ છે એમ છે, એ સ્પષ્ટ નીકળે છે ત્યાંથી. એટલે અપવાદ અને સિદ્ધાંતની બે વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. સામાન્ય જીવ એટલે ભાવલિંગી નહીં, એમને દીક્ષા લઈ લીધી છે. જોયું કે આ લોકો દીક્ષા તો બધા લેવા માંડ્યા છે, સામાન્ય વાત થઈ ગઈ છે, તો એનું કલ્યાણ વિચારીને આ બધી ગોઠવણ કરી છે. કારણ કે આમાં શું છે, જીનના નામે શાસ્ત્રો છે, રચના તો બીજાઓએ કરી છે. એ જ પ્રકારે મૈથુન ત્યાગ વ્રત છતાં તેમાં અપવાદ કયો નથી, કારણ કે મૈથુનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં એવું જીનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમાર્થરૂપ જાણી, એટલે વિરાધના જાણી મૈથુન ત્યાગ અનપવાદે ચારે દિશામાં, અનપવાદે આરાધવું કહ્યું છે, તેમજ બૃહત્કલ્પ સૂત્રમાં, અશ્વતામ્બરનું શાસ્ત્ર છે બૃહત્કલ્પ સૂત્ર, સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે. ક્ષેત્ર મર્યાદા ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે. તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે તેમાં પણ જ્ઞાન દર્શન સંયમની વૃદ્ધિને અર્થે વિચારવાનો અપવાદ કહ્યો છે કે ત્યાં જાઉં, અનાર્ય ક્ષેત્રમાં પણ જાઉં જ્ઞાન દર્શનને સંયમની વૃદ્ધિ અર્થે. કારણ કે આર્યભૂમિમાં કોઈ યોગ વશાત જ્ઞાની પુરુષનું સમીપ વિચારવું ન હોય. જુઓ, જ્ઞાની બોલા અજ્ઞાની લીધા, દીક્ષા ગ્રહણ કરી છે તે અજ્ઞાની, જ્ઞાની પુરુષ કોઈ અનાર્યભૂમિમાં હોય અને સમીપમાં ન હોય આર્યભૂમિમાં, અને પ્રારબ્ધ યોગે અનાર્યભૂમિમાં જ્ઞાની પુરુષનું વિચારવું હોય તો ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. ભગવાને કહો કે શાસ્ત્ર બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. એમાં લલ્લુજી માટે પોતે વિષયને ચર્ચીને સ્પષ્ટ કરે છે. તે જ પ્રકારે, એ તો બધા દૃષ્ટાંતની વાત કરી, અહીંયા તો મુદ્દો છે પત્ર વ્યવહાર કરવો કે નહીં. કે તે જ પ્રકારે પત્ર સમાચાર આદિ જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ના કહી છે, અથવા શાસ્ત્રમાં ના કહી છે. પણ તેના જ્ઞાની પુરુષના કોઈ તેવા પત્ર સમાચારમાં અપવાદ રૂપે લાગે છે. હું પણ જ્ઞાની પુરુષ સાથે એ જો પત્રનો વ્યવહાર કરે તો એમાં અપવાદ રાખ્યો છે એમ કેવું છે. શું એટલે આમાં શું છે કે આ એક સાધુપણું નથી પણ બાહ્ય નિવૃત્તિ રૂપ ત્યાગ છે. અને બાહ્ય નિવૃત્તિ રૂપ ત્યાગ કોઈ સેવતા હોય તો એણે સાથે સાથે કેટલીક મર્યાદા અપનાવી લેવી, નહીતર બાહ્ય ત્યાગ કરશે અને પરિચય વધારશે. એના માટે નીતિ શું, એનો નિયમ શું, એની ચર્ચા છે. કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે આ જ્ઞાન આરાધના અર્થે પત્ર સમાચાર વ્યવહાર છે એમાં ના કહી નથી. એમાં અન્ય કંઈ સંસારાર્થ હેતુ નથી, એ પત્ર વ્યવહાર કરવામાં કોઈ સાંસારિક કારણ નથી. ઉલટો સંસારાર્થ મટવાનો હેતુ છે, અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. સંસાર મટાડવો એટલો પરમાર્થ છે, જેથી જ્ઞાની પુરુષની અનુજ્ઞાએ કે કોઈ સત્સંગીજનની અનુજ્ઞાએ પત્ર સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં. તો એ આવા કારણથી પત્ર વ્યવહાર થતો હોય તો એણે સંયમ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે એમ નહીં કહી શકાય. તથાપિ તમને સાધુએ પચકાણ આપ્યા હતા એના ગુરુએ, હવે લલ્લુજીને વાત કરી લખે છે કે તમને તો કોઈ સાધુએ પચકાણ આપ્યા હતા, તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે કે તમે તો પચકાણ લીધા હતા અને એ તમે ભંગ કર્યો. આ ગુરુદેવને આ પ્રશ્ન વર્ણિજીએ કર્યો હતો સમીર શિખરની યાત્રામાં મધુવનની અંદર, કે આપે તો સ્થાનકવાસીની દીક્ષા લીધી ત્યારે પ્રતિજ્ઞા લીધી હતી કે હું આવું સ્થાનકવાસીમાં જે મુનિપણું છે હું પાળીશ. હવે ત્યાં જે વિહાર છે એ પગપાળા છે સંપ્રદાયમાં, અને ગુરુદેવ મોટરમાં બેસીને ગયા હતા. બીજી બધી વાત આપણે ન વિચારીએ તો આ વાત તો ચોખ્ખી દેખાય. તો શું છે કારણ, શું છે? તો કે એ પ્રતિજ્ઞાનું સ્વરૂપ એવું નથી, એ એક જાતનો રાગ હતો, પ્રતિજ્ઞા સંબંધીનો રાગ હતો. અને એ રાગમાં એવું બંધન હતું, જે ગ્રહિત મિથ્યાત્મક બંધન કહીએ એવું એક બંધન હતું. એના કરતાં પોતે ઉપરની ભૂમિકામાં આવ્યા અને એ બંધન છોડ્યું તો વધારે બંધનમાં પડ્યા કે બંધનનો અભાવ કર્યો? હેતુ તો પારમાર્થિક હેતુ એ છે કે બંધનનો અભાવ કરવો, તો એ તો કર્યું એમણે. માટે નીચેની પ્રતિજ્ઞા એમણે તોડી છે એ વાત એમને લાગુ પડતી નથી. એવું હેતુ છે. એટલે એમણે એમ કહ્યું એ તો રાગ હતો એક. હા, એટલે એ જ પરિસ્થિતિ છે. એ તમને સાધુએ પચકાણા આપ્યા હતા તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય આવો આરોપ આવે કે તમે પહેલાં કોઈને વિશ્વાસ આપ્યો હતો, તમે પ્રતિજ્ઞા લીધી હતી, શું એ પચકાણ જેની પાસેથી લીધા હતા એનો તમે ભંગ કર્યો. પચકાણનું સ્વરૂપ અત્રે વિચારવાનું નથી. શું સ્પષ્ટ કરે છે કે આ ચર્ચામાં અમે કોઈ પ્રતિજ્ઞાનું સ્વરૂપ નથી વિચારતા, એની ચર્ચા નથી કરતા, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો હતો તે ભંગ કરવાનો હેતુ શું છે એવો પ્રશ્ન તમને પૂછાય. કે તમે જેને વિશ્વાસ આપ્યો હતો એનો તમે ભંગ કર્યો એનો શું હેતુ છે, એમાં ન્યાય શું છે, નીતિ શું છે તમારી, શું જો તે પચકાણ લેવા વિશેમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું, તમારે એવા પચકાણ લેવામાં પહેલેથી જ તમારું ચિત્ત નહોતું, તો તમારે તે લેવું ઘટે નહીં. આમ તમને દલીલ કરશે કે ભાઈ તમને પહેલેથી જ એ પચકાણ પાડવામાં વિશ્વાસ નહોતો તો તમારે પચકાણ લેવા નહોતા સાધુ પાસે. અને જો કોઈ લોકદાબથી તેમ થયું તો તેનો ભંગ કરવો ઘટે નહીં, અને કોઈ કોઈના દબાણથી તમે એવી રીતે લીધું હોય તો એનો ભંગ ન કરવો, પછી તમે પાળો હટકરી નહીં તે. અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે. જે પ્રકારે ભંગ તે પચકાણ કર્યું છે તે અપરાધ યોગ્ય છે અને તેનું પ્રાયશ્ચિત પણ કોઈ રીતે ઘટે છે. આવી એક દલીલ તમારી સામે આવશે કે તમે એમ કહેશો કે વિશેષ આત્મહિતને કારણે અમે ભંગ કર્યો છે, શું તો તમે એવો જે નિર્ણય લીધો એ નિર્ણયની અંદર વિપર્યાસ નથી એની શું ખાતરી? વિપર્યાસપૂર્વક એવો નિર્ણય લેવામાં આવે તો પણ અપરાધને યોગ્ય થાય છે, વિપરીતતા ચાલુ રહે છે, માટે તમારે પ્રાયશ્ચિત લેવું જોઈએ. આવી એક દલીલ આવશે. હવે એને કહે છે પણ કોઈ જાતની સંસાર બુદ્ધિથી આ કાર્ય થયું નથી અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઈચ્છા નથી. આ જે કાંઈ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિશેમાં છે અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણ હતું પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર ક્લેશ વાળું થતું હતું. પોતાને અસમાધાન રહે તો એ ક્લેશ અંદરમાં રહે, ચાલુ રહે છે. તો આ બાજુ પત્ર નહીં લખવા માટેનો સંયમ રાખવો યોગ્ય છે કે પોતાના ચિત્તનું સમાધાન કરવું યોગ્ય છે? એ બેમાંથી કયું બળવાન કારણ છે એની તુલના કરે છે. એટલે જેમાં કાંઈ સંસાર નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે એમ ગણી લખવાનું થયું છે. શું એમ ગણીને લખવાનું થયું છે? મારા જે પચકાણ આપેલ એટલે ગુરુએ એના તે પણ મારા હિતને અર્થે હતા. તે કોઈ સંસારી પ્રયોજનમાં એથી હું ન પડી જાઉં અને તે માટે તેમનો ઉપકાર હતો. પણ મેં સંસારી પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી, મેં કોઈ સંસારી પ્રયોજનથી એવું કાર્ય પત્ર લખવાનું કર્યું નથી. તમારા સંઘાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી. હવે શું કહે છે એની અંદર પણ પેટાભેદ છે. એક સંઘ બીજો સંઘ, આ સંઘ જુદા જુદા સંઘ, એને સંઘાડા જુદા જુદા, એને સંઘાડો કહે છે. શું ભાઈ અમારો ફલાણા મહારાજનો સંઘ છે, આ અમારો ફલાણા મહારાજનો, તો એનો પ્રતિબંધ તોડવા એ કાર્ય કર્યું નથી. ભાઈ અમારા સંઘમાં સંઘાડામાં તો આવા પત્ર વ્યવહાર ન થાય માટે એને તોડવા માટે કર્યું છે કે એટલા માટે કર્યું નથી. તો પણ એક પ્રકારે મારી ભૂલ છે તો તે અલ્પ સાધારણ પ્રાયશ્ચિત આપી ક્ષમા આપવી ઘટે છે. એવી રીતે એ વાતનું સમાધાન લાવી દેવું. પર્યુષણાદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે. એક શ્રાવકને બીજા શ્રાવક ઉપર પત્ર લખાવે, પાછું બીજા સાધુને ન લખાવે, સાધુને લખાવવો હોય તો એ તે એવું એક વ્યવહાર છે. એક શ્રાવક લખે અમે બીજા શ્રાવકને લખે, સાધુ જેને કંઈ કરતા નથી હોય સાધુ બે બાજુ શું એવો એ જાતનો એક વ્યવહાર છે. તે પ્રકાર સિવાય એવો એક પ્રકાર છે, તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તમાનમાં ન આવે અને જ્ઞાન ચર્ચા લખાય તો પણ અડચણ નથી. શું એટલે એ પ્રકારનો તમે વ્યવહાર રાખો તો પણ અડચણ નથી એ વગેરે ભાવ લખેલ છે. કોને? લલ્લુજીને. મેં આવા ઉદ્દેશથી આવા આશયથી આગળનો પત્ર લખ્યો છે. તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. તમે પણ સમાજની અંદર ક્લેશ ઉત્પન્ન ન થાય એવી રીતે કરશો. કેમ કે અંબાલાલભાઈ છે એ મુખ્ય એના ટેકેદાર હતા, લલ્લુજીને પરિચયમાં લાવનારી હતા. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે, એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. થોડુંક સહન ન કરો, થોડું પ્રાયશ્ચિત ન લ્યો તો પછી લોકોને વધારે એ વાતને ઉબાળો કરવાનો પ્રસંગ આવે. બનતા સુધી પ્રાયશ્ચિતનું કારણ ન બને તો ન કરવું. શું પ્રાયશ્ચિત ન આપે તો કાંઈ આમાં સામેથી ચાલીને લેવાની આમાં જરૂર નથી, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત લેવામાં બાધ નથી. એને થોડું લેવું પડે તો લઈ લેવું. તેઓ વગર પ્રાયશ્ચિતે કદાચ તે વાત જતી કરે તેવું હોય તો પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ, શું કહેવાય, તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકરણજી સાધુ જીવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય, કોણ, સાક્ષી દેવકરણજીને રાખીને લખનાર પાછા કોઈ શ્રાવક હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં, અને એ રીતે અમારી સાથે પત્ર લખાવે તો અમને કાંઈ વાંધો નથી, ભલે એમ કરે. હં, એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે. ત્યાં તે સંપ્રદાયમાં સ્થાનકવાસીનો જે સંપ્રદાય છે આવી વ્યવસ્થા ચાલે તો એ વ્યવસ્થા ચલાવવી, માથાકૂટમાં ઉતરવું નહીં. કારણ કે એને જો અત્યારે સંપ્રદાય છોડાવે તો પછી એની વ્યવસ્થાનો કોણ જવાબદારી લે? એની વ્યવસ્થાની જવાબદારી લે નહીં. જ્ઞાનની કોઈ પરિપક્વતા નથી, સમજણની કોઈ પરિપક્વતા નથી, એટલે બીજું એને કાંઈ કરવું રહેતું નથી. તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને એની સંપ્રદાય પ્રમાણે આ બધી ચલાવે ઘરેડે તો લોકો વિરોધ નહીં કરે, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. અને છતાંય વિરોધ લાગે તો શાંતિ રાખવી, આપણા પક્ષે શાંતિ રાખવી. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, એટલે એ જે રાખવું કે ક્યાંય આપણે આપણા નિમિત્તે ક્લેશ વધે કે ક્લેશ ઉત્પન્ન થાય એવું આપણે કારણ ન આપવું. કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી, એની સામે કોઈ બળવાન આત્મહિતનું તમારે પ્રયોજન નથી. એવું કોઈ બળવાન આત્મહિતનું પ્રયોજન હોય ને તમે ઉપેક્ષા કરી નાખો બધી વાતની તો ન્યાયસર છે, પણ આ બાજુ તમે આત્મહિત સાધતા નથી, હજી સમજણનું પૂરું ઠેકાણું નથી, ને ઓલી બાજુ તમે સમાજ વિરુદ્ધ પ્રવૃત્તિ કરો, સ્થિર નહીં રહી શકો, નુકસાન કરી દેશે, તમારા પરિણામમાં નુકસાન થશે. એટલે આ પરિણામનું બેલેન્સ જાળવવાની ચર્ચા છે, સંતુલન જાળવવા પૂરતી વાત છે અહીંયા. એટલે બે વાત આમાં મહત્વની છે આખી ચર્ચામાં. એક તો અહીંયા પચખાણના સ્વરૂપનો વિચાર કરતા નથી, પણ તમે જેને પ્રગટ વિશ્વાસ આપ્યો છે એનો ભંગ થાય છે એના માટે ઉહાપો થવાનો, અને એ ઉહાપો ન થાય એના માટે તમારે વિચારવું જોઈએ. બીજી બાજુ તમે તમારા આત્મહિતનું કોઈ બળવાન કારણથી આમ કરતા નથી, હજી એવું કોઈ બળવાન કારણ નથી કે તમારે લોક વ્યવહારનું ઉલ્લંઘન કરીને અને આ બાજુ ગમે તેમ પ્રવર્તવાનું થાય છે. એવું કોઈ તમે આત્મદશામાં આવી જતા હોય તો તમે એનું ઉલ્લંઘન કરો તો પણ એ ન્યાય સંપન્ન છે, ન્યાય વિરુદ્ધ નથી, એમ એમાંથી આપોઆપ નીકળે છે. જેમ કે ગુરુદેવે ઉલ્લંઘન કર્યું, શું એમણે તો એક જાહેર એ વસ્તુ કરી હતી, આ તો સંપ્રદાયમાં રહીને કરવાનું હતું. તો એમણે જાહેર કર્યું હતું કે હું આ સંપ્રદાયનો ત્યાગ કરું છું. એટલે એમને બધા બંધનો છોડ્યા. ત્યાર પછી સંપ્રદાયના જેટલા બંધનો અંગીકાર કર્યા હતા એ બધા બંધનનો એમણે વિધિપૂર્વક ત્યાગ કર્યો અને વિધિપૂર્વક એમણે બીજા સંપ્રદાયને સ્વીકાર કર્યો, બીજા સંપ્રદાયની આમનાયનો સ્વીકાર કર્યો. તો એ આમનાયમાં એ બરાબર રહેતા હતા, નહીંતર લોકોને વિરોધ કરવાનું કારણ થાય. એટલે એમની વિચારદશાની અંદર લૌકિક ન્યાય નીતિ એ શું વિષય છે, એ કેટલો સૂક્ષ્મ વિષય છે અને કેટલી સૂક્ષ્મતાથી પોતે એ વિષયને વિચારી શકે છે એ વાત આમાંથી સ્પષ્ટ થાય છે. વાત પૂરી કરી નાખે. એટલું ધ્યાનથી વાંચે તો કાંઈ બીજી વિચારમાં દખલ થાય એવું નથી. પત્ર આખો એટલો ધ્યાનથી વાંચે તો ખ્યાલ આવે એવું છે કે આ પ્રાસંગિક વાત છે, વ્યક્તિગત વાત છે અને ચર્ચાનો જે વિષય છે એ પણ કેટલીક મર્યાદામાં રાખીને ચર્ચા ચાલી રહી છે. એ મર્યાદા છોડીને વિચારવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. સંભાવના ખરી ખરી. એમાં બે રીતે ભૂલ થાય. દિગંબર મતવાળામાં છે પણ મતવાળા, દિગંબર મતવાળામાં છે તો એને એમ થાય કે શ્રીમદજીનું કાંઈ ઠેકાણું નથી. એ આ પંચમાવ્રતને સ્વીકારે છે ને આ બધું સાધુપણું સ્વીકારે છે. શ્વેતાંબર મતવાળામાં છે શું તો એને એમ લાગે કે શ્રીમદજીએ શ્વેતાંબરનો સ્વીકાર કર્યો છે, શ્વેતાંબર મતનો માન્ય કર્યો છે એમને. બે મતવાળા બે જગ્યાએ ભૂલ ખાવાના, બે પોતાને નુકસાન કરવાના, આ પરિસ્થિતિ ઊભી થાય. શું શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્વહર્ષ થયો છે. પછી જે ખંભાતના ભાઈ છે કૃષ્ણદાસ વૈરાગી છે એનો કાગળ વાંચીને હર્ષ થયો છે એટલું નહીં પણ સત્વહર્ષ થયો છે, એટલે સાત્વિક પ્રસન્નતા થઈ છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. શું કેમ છે? મુમુક્ષુની પ્રાથમિક ભૂમિકા એ છે કે પરમ સત માટે એને બળવાન જિજ્ઞાસા હોવી ઘટે. બળવાન જિજ્ઞાસા હોવી ઘટે એનું અસ્થિ સ્થાપી છે. આગળ એક પત્રની અંદર નાસ્તિ હરવાર સ્થાપી છે કે એ બળવાન જિજ્ઞાસા વૈરાગ્યપૂર્વક હોવી જોઈએ. એટલે જિજ્ઞાસા બળને કારણે એનો રાગરસ ઘટી જવો જોઈએ, એને રાગરસની નાસ્તિ લીધી છે. બીજી એક નાસ્તિ એમણે લીધી છે આગળ એક જગ્યાએ કે પૂર્વગ્રહનો ત્યાગ જિજ્ઞાસા બળને લઈને પૂર્વ આગ્રહો છૂટી જવા જોઈએ. જે પહેલાં માની રાખેલું છે એ છૂટી જવું જોઈએ. પૂર્વગ્રહ છૂટીને જિજ્ઞાસાની હૈયાતી હોવી જોઈએ. અને એ જિજ્ઞાસાની બીજી અસ્થિ એમણે સ્થાપી છે પ્રગતિ માટે, એ જિજ્ઞાસામાં પોતે સફળ થાય એના માટે કે જિજ્ઞાસુ જીવે સત્સંગને આરાધવો જોઈએ. બે નાસ્તિ અને બે અસ્થિ આ જો બરાબર હોય તો એ ભૂમિકાની અંદર જીવને અવશ્ય મુમુક્ષુની ભૂમિકામાં વિકાસ થાય ને આગળ વધે. આ પરિસ્થિતિ છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ ભૂમિ, એ પ્રથમ ભૂમિ છે મુમુક્ષુનો માટે. વૈરાગ્યને ઉપશમના હેતુ એવા યોગ વાશિષ્ઠ આદિ ગ્રંથો વાંચવામાં અડચણ નથી. એવા ગ્રંથો પ્રથમ ભૂમિકાવાળા એ વૈરાગ્યને ઉપશમના ગ્રંથો વાંચવા જોઈએ, અને એ વાંચવાની અંદર એને આજ્ઞા છે, તત્પુરુષની આજ્ઞા છે કે એને વાંચવા જોઈએ. એમાં કાંઈ અચકાવાનું કારણ નથી. અનાથદાસજીનો કરેલો વિચારમાળા ગ્રંથ સ્વટીક અવલોકવા યોગ્ય છે. આ પણ કોઈ યોગ વાસિષ્ઠ જેમ અનિમતનો ગ્રંથ લાગે છે. વિચારમાળા કરીને અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઈચ્છે છે. જોયું, પોતેને વ્યવહાર અને વ્યાપારમાં ઊભા છે તો એ સત્સંગને ઈચ્છે છે એમનું ચિત્ત. તથાપિ પ્રારબ્ધ યોગ્ય સ્થિતિ છે. તમારા સમાગમની ભાઈઓથી જેટલું બને તેટલું સદગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. બીજા જે આ વૈરાગ ઉપશમના સદગ્રંથો છે એ બધા એ અવલોકન કરવા યોગ્ય છે. કોઈ પુસ્તકનું એક જ વાંચવું એમ નથી લીધું. અને એકબીજાનો નિયમિત પરિચય કરાય, સત્સંગ કરાય, પરિચય કરાય એટલે એકબીજાનો આપસમાં નિયમિત રીતે રોજ સત્સંગ કરાય તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. એ રીતે અહીંયા પણ છોડી દેવો જોઈએ તો જ એ સત્યને ગ્રહણ કરી શકે. પૂર્વગ્રહ રાખે તો સત્ય ગ્રહણ ના થાય. એટલા માટે અને બે નાસ્તા સત્સંગ અને જિજ્ઞાસા જિજ્ઞાસાને ભાવના સાથે રહીએ છે. ભાવનાપૂર્વક જિજ્ઞાસા હોય છે એ અસ્થિમાં છે. વૈરાગ્ય એટલે રાગરસનો ત્યાગ અને પૂર્વગ્રહનો, પૂર્વના આગ્રહનો ત્યાગ, એ નાસ્તિ છે. તો આગળ વધી શકે મુમુક્ષુની ભૂમિકા, નહીતર આગળ ના વધી શકે, નહીતર ગડબડ રહી જાય. બહુ ભાગ તો એવું થાય છે કે જે જીવોને જ્ઞાનનો ક્ષોપક્ષમ છે એટલે બુદ્ધિબળ છે એ શાસ્ત્રો વાંચે છે, એને વૈરાગ્ય ઉપર એનું લક્ષ નથી જતું, રાગરસ ઘટવા ઉપર એનું લક્ષ નથી જતું. મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે, અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. મનનો, વચનનો અને કાયાનો વ્યવસાય એટલે ઉદય યોગ, ઉદય યોગની પ્રવૃત્તિ મન વચન કાયાથી ધારવા કરતાં એટલે ગણતરી કરતાં પણ વધારે પ્રમાણમાં વર્તે છે. ભિન્ન રહીને વાત કરે છે. મન વચન કાયાનો વ્યવસાય પોતાની ગણતરી કરતાં પણ વધારે ચાલે છે, વર્તી રહ્યો છે, ભિન્નપણે પોતે વિષયને રાખીને વાત કરે છે, અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. અને એ કારણથી સમયનો જે સંક્ષેપ થાય છે એથી પત્ર લખવાનું બનતું નથી. વ્યવસાયનું બોળાપણું ઈચ્છવામાં આવતું નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે. વ્યવસાય વધારવો, ધંધો વેપાર વધારવો એવું નહીં ઈચ્છવા છતાં પણ એવું થયા કરે છે. આપોઆપ સામેથી, અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે. પૂર્વકર્મ હોવાથી એમાંથી નીકળી શકાય એવું, છૂટી શકાય એવું દેખાતું નથી, કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મટશે અને નિવૃત્તિ થશે, અને સંભાવથી એને વેદવાથી ફરીને પ્રવૃત્તિમાં પડીએ એવું કર્મ બંધન નહીં થાય, એટલે નિવૃત્તિ યોગ આપોઆપ આવી જશે એમ કહેવું છે. એની ઉત્પત્તિ મટશે, નવી ઉત્પત્તિ મટી જશે. પોતાને રાગનું કારણ નહીં હોવાથી, સુખનું કારણ નહીં હોવાથી, ઈચ્છા નહીં હોવાથી એવું બંધન નહીં થાય કે ફરીથી પાછી પ્રવૃત્તિમાં પડવું પડશે અને નિવૃત્તિ નહીં મળે, એની નિવૃત્તિ મળી જશે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધ ક્લેશને લીધે, નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસ્રસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે. જો આ પોતાનો માપ કાઢ્યો છે, શું કહે છે ફરીને, કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે. બળવાનપણે એટલે હઠથી, જોર કરીને, શું બળ કરીને, હઠ કરીને તેનો નિરોધ કરવામાં આવે એટલે પ્રવૃત્તિ છોડવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે, શું નિરોધરૂપ, શું હઠનો ક્લેશ થઈ જશે પરિણામની અંદર. હઠ છે એ પોતે ક્લેશના પરિણામ છે એમ કહે છે. આત્મા આત્માપણે વિસરસા એટલે સ્વાભાવિક પરિણામ જેવો પરિણમી શકે નહીં, એ કૃત્રિમતા ઊભી થઈ. હઠથી ત્યાગ કરવા જતાં, ધંધો વેપાર છોડી દેવા જતાં, જે સ્વાભાવિક પરિણામ આત્મામાં ભજવા જોઈએ નહીં ભજે, હઠના પરિણામનો ક્લેશ ભરશે એમ લાગે છે, આ એમ તે માપ કાઢ્યું છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. માટે અનિચ્છાપણે વ્યવસાયની જે પ્રાપ્તિ થાય છે તે અનિચ્છાપણે વેદી લેવી એ સમ્યક પ્રકારે વિશેષ સારું લાગે છે. એમાં પરિણામને અમે બરાબર સંતુલિત કરીએ છીએ. ત્યાગથી જે પરિણામ સંતુલિત ન થાય એ અત્યાગથી સંતુલિત થાય છે. એક જગ્યાએ પોતે લખ્યું છે કે નિવૃત્તિમાં નિર્જરા વિશેષ કરીએ તેના કરતાં પ્રવૃત્તિમાં રહીને વધારે નિર્જરા કરીએ છીએ. એ પ્રવૃત્તિ નિર્જરાનું નિમિત્ત થાય છે. જેમ અનુકૂળતામાં કોઈ એમ કે ભાઈ અનુકૂળતા મળે તો અમે આત્માને સાધન સાધીએ, આત્મસાધનને સાધીએ, પણ પ્રતિકૂળતા રોગાદી ઉત્પન્ન થાય તો કે રોગાદી ઉત્પન્ન થાય તો વિશેષપણે આત્મસાધન સાધીએ એના જેવી વાત છે. ભીડમાં, પ્રતિકૂળતાની ભીડમાં જ્ઞાની પુરુષનો પુરુષાર્થ જોવા મળે છે, સમજવા મળે છે, કેમ કે એ વખતે વિશેષ સ્ફૂર્ણા છે પુરુષાર્થને, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા વિશેષે કરીને ત્યાં બળવાનપણે જોવામાં આવે ત્યારે જ્ઞાનીનું જે અસલ સ્વરૂપ છે એ સમજાય છે. એવી જે સ્થિતિ છે એ સ્થિતિનું અહીંયા પોતાના શબ્દોમાં પોતાની સ્થિતિનું બયાન કર્યું છે. ફરીથી લઈ જુઓ, આ વિશે સમજવા જેવો છે. ફરી મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં હમણાં વિશેષ ધરતા કરે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ, અને એ જ કારણથી પત્રાદી લખવાની પ્રવૃત્તિ થઈ શકતી નથી, એ પ્રવૃત્તિ પર કાપ મુકાણો છે. વ્યવસાયનું બોળાપણું ઈચ્છવામાં આવતું નથી, વેપારની વૃદ્ધિ અમે ઈચ્છતા નથી, તથાપિ પ્રાપ્ત થયા કરે છે એટલે આપોઆપ થાય છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે. એ જે પરિસ્થિતિ છે એમાં પરિણામની અંદર જરા પણ રાગની વૃદ્ધિ ન થાય, એની સાથે સુખબુદ્ધિ ન થાય, એકત્વ ન થાય, ભિન્ન રહીને પોતે આત્મસાધન વિશેષપણે સાધે, એવો જે બળવાન અંતરંગ પુરુષાર્થનો જે પ્રકાર છે એ એને વેદવા યોગ્ય છે. કે જે વેદનથી, જે પુરુષાર્થથી, જે પ્રયત્નથી, જે ભિન્ન વેદનથી તેની ઉત્પત્તિનો યોગ મટશે, એટલે જે સત્તામાં રહ્યા હશે એની સ્થિતિ પણ ટૂંકાઈ જશે, અથવા પ્રકૃતિ ફેર થઈ જશે, સંક્રમણ થઈ જશે, અને ભવિષ્યના નવા બંધનના અભાવને લીધે નિવૃત્તિ થઈ જશે. આ બરાબર ખ્યાલમાં છે. હવે બીજું પડખું એ છે કે કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે, શેનો, વ્યવસાયનો, હઠ કરીને, તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિસરસા પરિણામ જેવો પરિણમી શકે નહીં. આત્માપણે સ્વાભાવિક પણ પરિણમે એવો નહીં પરિણમે, એમ સ્પષ્ટ લાગે છે. જે હઠ કરવાની અંદર જે કૃત્રિમતા થશે અને જે પરિણામે અંદરમાં ક્લેશ થશે એને બાહ્ય ત્યાગ ઉપર એટલું વજન ન જવું જોઈએ કે જેને લઈને એકત્વ બુદ્ધિએ તે ત્યાગ થાય. જેમ એકત્વ બુદ્ધિએ પરપદાર્થના ગ્રહણનો નિષેધ છે, તેટલો જ એકત્વ બુદ્ધિએ પરપદાર્થના ત્યાગનો નિષેધ છે. જેમ એકત્વ બુદ્ધિએ અશુભ ભાવના એકત્વનો નિષેધ છે, તેમજ એકત્વ બુદ્ધિએ શુભ ભાવના એકત્વનો નિષેધ છે. આમ સિદ્ધાંત છે. એ સિદ્ધાંત છે કે જે બે બાજુ સરખો લાગુ પડે છે. શું નહીંતર મોક્ષ માર્ગ હાથમાં ન આવે, પત્તો લાગે નહીં, એ પરિસ્થિતિ થઈ જાય. નથી મોક્ષ માર્ગમાં લોકો આવી શકતા, એનું કારણ એ છે કે કાં તો હઠ કરી જાય છે અને કાં તો રાગાન્વિત થઈને પરિણમી જાય છે, તીવ્ર રાગે પરિણમે છે, કાં રાગ છોડવા અર્થે પદાર્થનો ત્યાગ કરવામાં હઠ કરી જાય છે. એટલે એનો આધાર એ લીએ છે પર પદાર્થને. રાગનો આધાર જેમ પર પદાર્થ, એમ વિતરાગતાનો આધાર પર પદાર્થ એમ ગણવા જાય છે. આ ગણિત ખોટું છે. ન તો રાગનો આધાર પર પદાર્થ છે, ન તો વિતરાગતાનો આધાર પર પદાર્થ છે. પર પદાર્થની હૈયાતીમાં પણ વિતરાગતા જ કેળવવાની છે, અને સહેજે એ વિતરાગતા કેળવતા પર પદાર્થનો વિયોગ થાય તો એનો આધાર લેવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. પણ એના આધારે રાગ થાય છે માટે એને છોડીને હું રાગ છોડું એમ એના આધારે રાગ છોડવા જાય તો એના આધારે કરેલો રાગ એના આધારે છૂટવાનો નથી. આ ગડબડ થશે. આ સિદ્ધાંત સામાન્ય જનસમાજને સમજવામાં આવતો નથી, અને એથી સમાજમાં માર્ગથી વંચિત રહેવાનું કારણ આ છે. શું જો મોક્ષ માર્ગ આટલો સૂક્ષ્મ ન હોત અને સૂક્ષ્મ હોવાથી આટલો દુર્લભ ન હોત તો સંસારની આ સ્થિતિ ન હોત. શું કેમકે બુદ્ધિમાન માણસો તો ઘણા છે, મનુષ્ય પ્રાણીઓમાં બુદ્ધિમાન મનુષ્યો તો ઘણા છે. જો કેવળ બુદ્ધિનો વિષય હોત તો મોક્ષ તો સુલભ હોત, પણ એ કેવળ બુદ્ધિનો વિષય નથી. શું એટલે મોક્ષ એટલો સુલભ નથી. આશયમાં એક પત્ર બહુ સારો છે. આગળ એમણે સુખ ઉપર લીધું છે એમાં કે બુદ્ધિમાન માણસો, બુદ્ધિમાન મનુષ્યો પોતાની બુદ્ધિની શક્તિ જે છે એ સુખ પ્રાપ્તિ માટે લગાવે છે. અને એ રીતે જો વિચારવામાં આવે તો બુદ્ધિ શક્તિનો બહુ વિશાળ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે મનુષ્યએ. એટલા બધા સુખના સગવડના, માનેલા સુખ સગવડના સાધનોની શોધ કરી છે કે એમાં બુદ્ધિનો વ્યવસાય કેટલો વિશાળ પ્રમાણમાં થયો છે એ વાત અછાની રહી એવું નથી. એટલું જ નહીં, ખરેખર એમ એ વખતે એમ લાગે કે ઘણી બુદ્ધિનો ઘણો ઉપયોગ કર્યા પછી આટલી ઉપલબ્ધિ થઈ છે સાધનોને ને સગવડોની, છતાં સુખની સમસ્યા એમને ઊભી રહી છે. એનું કારણ શું? આટલા બધા સુખના સગવડના સાધનો જગતમાં મનુષ્યોએ બનાવ્યા, વસાવ્યા, શોધ્યા, વિચાર્યા અને થયા, છતાં સુખની સમસ્યા ઘટી કે વધી કે ઉલટાની વધી છે? જ્યાં સુખ સગવડના સાધનો વધારે છે એવા ધનાઢ્ય દેશોની અંદર દુઃખ વધ્યું છે, સુખ ઘટ્યું છે. એનું કારણ શું? કે વાસ્તવિક સુખ જગતની દૃષ્ટિમાં આવ્યું નથી. સુખનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ જ જગતની દૃષ્ટિમાં આવ્યું નથી. જો આમાં બુદ્ધિ છે, બુદ્ધિની દિશાનો જ પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે એ બુદ્ધિની દિશાનો છે. કે બુદ્ધિ સુખ માટે દોડે છે જરૂર, અને ઘણું કામ કરે છે, કેમ કે શક્તિ છે. તો એને એટલું બધું, આખા જગતની રચના જુઓ તો ભિન્ન ભિન્ન પ્રકારે સાધન સગવડ વિચારી લીધા છે, પણ એ બધું એ જ દિશાની અંદર, એક જ દિશાની અંદર, બાહ્ય પદાર્થોમાં. સુખ આત્મામાં છે એવી ખબર નહીં હોવાને લીધે એ વિષયમાં બુદ્ધિ નથી લગાવી શકા. એટલે જે સમસ્યા ઊભી રહી ગઈ એનું કારણ આ છે કે વાસ્તવિક સુખ છે તે જગતની દૃષ્ટિમાં આવ્યું જ નથી. જો આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું જે મોક્ષનું સ્થાન એ ઉર્ધ્વલોકમાં હોત નહીં, આ જગતમાં જ એ મોક્ષ હોત એમ કહે છે. એટલી બધી લોકોએ બુદ્ધિ લગાવી છે કે જો વાસ્તવિક સુખ લોકોની નજરમાં આવી જાય એવું છે, એવું હોત, આમ સમાજની નજરમાં આવી જાય એવો આ માર્ગ હોત તો મોક્ષ અહીંયા હોત, મોક્ષ ઉપર ન હોત, ત્યાં સુધી જવું ન પડત, લોકો અહીંયા મોક્ષ લઈ આવત એમ કહે છે. શું? પણ એ સુખ લોકોની નજરમાં આવ્યું નથી, એ માર્ગ લોકોની નજરમાં આવ્યો નથી. જો કોઈ જ્ઞાનીને તો સર્વત્ર મોક્ષ છે, કઈ વાત નાખી પાછી એમને, કે જે જ્ઞાની છે એને તો ઉપર જવું નીચે જવું એમાં રાગ દ્વેષ કાંઈ નથી, એને તો સર્વત્ર મોક્ષ છે. મુક્ત સ્વરૂપ એવો જે આત્મા, એના અનુભવથી એને તો સર્વત્ર મોક્ષ છે, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો. આ વાત જો કે યથાર્થ છે, એ વાત પરમાર્થે યથાર્થ છે, તો પણ વ્યવહારમાં જગતમાં વિચારીને પગ મૂકવા જેવું એને કાંઈક લાગે છે કે જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે. વિદેપ કલમ ચલાવે છે, 24મા વર્ષે પત્ર છે, 205 નંબરનો પત્ર, 24મા વર્ષમાં મા મહિનાની અંદર પત્ર લખેલો છે કે તો પણ જે જગતમાં એને પગ મૂકવો છે ત્યાં જીવો માયાવી છે, છે બધા પરમાત્મા પણ માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે, વિચારીને પગ મૂકવા જેવું એને લાગે છે. કાંઈ પગ મૂકવો વ્યવહારની અંદર તો વિચાર કરીને મૂકવો, એમને પગ મૂકવા જેવું નથી. અને એટલા માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, અમે ક્યાંય જગતમાં કોઈ જગ્યાએ પગ મૂકવા માગતા નથી. અસંગતાને ઈચ્છીએ છીએ, ક્યાં સુભાગભાઈને લખે છે, ક્યાં તમારા સંઘને ઈચ્છીએ છીએ, અને એ યોગ્ય છે. કેટલો વિવેક છે એક સામાન્ય પત્રને કેટલો વિવેક એમણે ઉપયોગ કર્યો છે વિવેકનો અંદર, એમ અહીંયા પણ ત્યાગ અને પ્રવૃત્તિ, નિવૃત્તિ અને પ્રવૃત્તિના વિષયમાં બહુ સૂક્ષ્મ વિવેકથી પોતે વર્તે છે. અને એટલા માટે એમ કહે છે કે માટે તે વ્યવસાયની જે અનિચ્છાએ પ્રાપ્તિ થાય તે વેદવી, સમ્યક પ્રકારે સમપરિણામે વેદવી, તે કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. એ ત્યાગ કરવા કરતાં પણ કોઈ એક પ્રકારે અમને સમ્યક, વધારે સમ્યક લાગે છે, એટલે વધારે સાચી લાગે છે, વધારે યોગ્ય લાગે છે, સમીચીન લાગે છે. એમ કરીને પોતાની જે પ્રવૃત્તિની અંદર વર્તમાન વિતરાગતાની પરિણતિ છે એને પ્રસિદ્ધ કરી છે. હઠથી કરે તો બળવાનપણે કરે, પરાણી કરે ત્યાગ, તો એની અંદર સહજ સ્વાભાવિક જે અક્લેશ પરિણામ રહેવા જોઈએ, અને આત્મા આત્માપણે પરિણમવો જોઈએ, એ આત્મા આત્માપણે પરિણમતો નથી. કૃત્રિમતા ઉત્પન્ન થતાં આત્મા આત્માપણે પરિણમતો નથી, આત્મા અનાત્માપણે પરિણમે છે. તો એવું કરવાની આજ્ઞા નથી, એવું કરવાની જીનાજ્ઞા નથી. એમ કરતાં દીનતામાં આવી જશે, આ બાજુ હઠ કરી હશે એની નબળાઈ છે, પરિણામમાં ક્લેશ થયો એની નબળાઈ છે, દીનતા આવ્યા વગર રહેશે નહીં. એટલે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આત્માને કેળવવો, પર પદાર્થોના ગ્રહણ ત્યાગની અંદર વીર્યને નહીં ફોરવતા, પુરુષાર્થને એ દિશામાં નહીં લગાવતા, પોતાના આત્મામાં જે વિતરાગતાના પરિણામ છે, પોતાના આત્મામાં રાગદ્વેષ રહિતપણાના જે પરિણામ છે, જ્ઞાતાદ્રષ્ટાના જે પરિણામ છે, એને કેળવવા, એને પુરુષાર્થ ત્યાં લગાવવો, જ્ઞાતાદ્રષ્ટાપણે રહેવામાં પુરુષાર્થ લગાડવો કોઈ પણ પરિસ્થિતિમાં, એવી આજ્ઞા છે માર્ગની. માર્ગ માટે એ ઉપાય બરાબર છે અને એ વધારે સમ્યક છે એમ લખે છે. એને ખબર ના પડે, કાંઈ ખબર ના પડે. એ એમાં શું છે, ચારિત્ર મોહ ઉપર પણ પૂરો ખ્યાલ નથી જતો ત્યાં, કારણ કે ક્લેશના પરિણામ તીવ્ર થાય એટલે ચારિત્ર મોહ પણ તીવ્ર થવાનો, દર્શન મોહ તો થવાનો જ, કેમ કે પર પદાર્થમાં કરતાં બુદ્ધિ આવશે, ગ્રહણ કરવામાં કરતાં બુદ્ધિ, ત્યાગ કરવામાં કરતાં બુદ્ધિ, એટલે એ દર્શન મોહ તીવ્ર થશે. પરિણામે જે ક્લેશ થશે ત્યાગ કર્યા પછી જે પરિસ્થિતિ આવશે એની સહનશીલતાનો અભાવ રહેશે, એટલે એ ક્લેશની અંદર ચારિત્ર મોહ પણ તીવ્ર થશે. એટલે એમાં આત્માનું હિત નહીં સદાય, પણ ત્યાગ લેવા જતાં અહિત સદાશે, એમ પોતાને પોતાની દશા માટે સ્પષ્ટ ખ્યાલ છે. અને એટલા માટે એમ કહે છે કે અમે કોઈ પણ પ્રકારે આ વિશેષ અમને સમ્યક લાગે છે. રાખી.